આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
દરેક માતાપિતાને પોતાના બાળકો માટે પ્રેમ સાથે એમની સુરક્ષાની ચિંતા કાયમ ભજવતી હોય છે. એ કોની સાથે રમે છે, કોની સાથે ભળે છે, કેવી સંગતમાં છે, ક્યાં જાય છે વગેરે જેવી બાબતો કાયમ એક ચિંતાનો વિષય રહે છે. આપણે ઈચ્છતા હોઈએ કે આપણા બાળકો કાયમ આપણું કહેવું માને અને આપણને જે વ્યક્તિઓ કે સમુદાયો યોગ્ય લાગતા હોય તેમની સાથે જ હળે મળે. પણ આજના બહુ સાંપ્રદાયિક સમાજોમાં વિવિધ સંસ્કૃતિના લોકો સાથે રહેવું પડે છે. ભલે એ સ્કૂલ હોય, કોલેજ હોય, નોકરી વ્યવસાય કે પછી રહેવાસનું સ્થળ હોય, અને પછી ભલે એ ભારતનું કોઈ શહેર હોય કે ઓસ્ટ્રેલિયા જેવા દેશો હોય. આવતા સમય માટે આપણે આપણા બાળકોને બહુ સાંપ્રદાયિક સમૂહોમાં કેવી રીતે રહેવું અને વર્તવું એ માટે કેળવણી આપવી જ પડશે. પણ એમને કેળવણી આપતા પહેલાં મા બાપ તરીકે આપણે આપણી માન્યતાઓને પણ બદલવી પડશે. આ વિષય પર વાત કરવા આપણી સાથે છે પ્રોફેસર મનીષા પાઠક શેલત. તેઓએ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસનથી માસ કમ્યુનિકેશનમાં PhDની ઉપાધિ મેળવી છે તથા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી શિક્ષણમાં PhD કરી છે. તેઓએ તાજેતરમાં લગભગ 120થી વધુ વાલીઓના રિસર્ચ પરથી રેઝિંગ અ હ્યુમનિસ્ટ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. બાળકોને માનવતાવાદી કેવી રીતે બનાવવા આ વિષય પરનું પુસ્તક તેઓએ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસનની સ્કૂલ ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડોક્ટરેટ છાત્રા કિરણ વિનોદ ભાટિયા સાથે પ્રકાશિત કર્યું છે. પ્રોફેસર મનીષા અમદાવાદની માયકામાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન્સમાં પ્રોફેસર છે. તો જાણીએ પ્રોફેસર મનીષા પાસેથી કે આ પુસ્તક માટે પ્રેરણા શું માત્ર એક સ્કોલર તરીકેની હતી?
આ બુક છે ને એમાં મારા જીવનની બે જે સાઇડ્સ કહીએ ને એ બંને એમાં ઇન્ક્લુડેડ છે, બરાબર. કારણ કે મારે પણ એક દીકરી છે, આઈ એમ અ મધર, અને હું જે આજુબાજુ જોઉં છું કે કેટલી હિંસા, એકબીજા માટે કેટલી શંકા, ચારે તરફ જોઈએ તો એક જાતનો એ જે નેગેટિવ આપણને વાતાવરણ જોવા મળે છે, તો કોઈ પણ માને પોતાના બાળકને એવા વાતાવરણમાં ઉછેરવાનું ના ગમે. આપણને બધાને એવું થાય કે મારા બાળકને એવી રીતે ઉછેરું કે કંઈક નર્ચરિંગ સરસ વાતાવરણ હોય, સંવાદ સારો સર્જાતો હોય, એકબીજા સાથે એકબીજાને સમજવાની કોશિશ થતી હોય. તો એટલે મને એવું લાગ્યું કે જો મને આવું થાય છે તો બીજા પણ ઘણા બધા એવા હશે જ પેરેન્ટ્સ કે જેમને આવું વાતાવરણ પોતાના બાળક માટે જોઈતું હશે, રાઈટ? એટલે એક તો એક માં તરીકેની મારી સાઈડ આ બુકમાં છે અને બીજી એક સ્કોલર તરીકેની.
રિસર્ચ પાછળ કયા મુખ્ય વિચારો હતા?
આ જે રિસર્ચ જેને આપણે ઇકો ચેમ્બર્સ કહીએ છીએ ને, કે આપણને ફક્ત આપણા જેવા જ માણસો બરોબર લાગે, આપણી કાસ્ટ, આપણું રિલિજન, આપણો દેશ, તો આપણે બધા એકદમ બરોબર અને બીજા બધા જે આપણાથી જુદા હોય નહીં બરોબર, અને આપણે એમનાથી જેટલા દૂર રહીએ એટલા સારા, આ જે મેન્ટાલિટી છે ને એને અમે આ બુકમાં ક્વેશ્ચન કરી છે. અને એમ જ ખાલી ક્વેશ્ચન નથી કરી, ઘણો બધો રિસર્ચનો બેઝ લીધો છે, ઘણા બધા બીજા જાણીતા સ્કોલર્સ, કમલા ભસીન, સ્ટુઅર્ટ હોલ, પછી વિચારકો મહાત્મા ગાંધી, વાનગીરી મથાઈ, બરોબર. તો દુનિયામાંથી બધાના વિચારો ભેગા કર્યા, અમારા રિસર્ચના ફાઇન્ડિંગ્સ ભેગા કર્યા, અને અમારા મનમાં જે વ્યથા હતી અને અમને રિસર્ચમાંથી એના જે જવાબ મળ્યા, આ બધું ભેગું કરીને આ બુક લખી.
પુસ્તકનું ટાઇટલ છે રેઝિંગ અ હ્યુમનિસ્ટ, કોન્શિયસ પેરેન્ટિંગ ઇન એન ઇન્ક્રીઝિંગલી ફ્રેગમેન્ટેડ વર્લ્ડ. તો આ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ શું છે અને તમને કેમ એવું લાગે છે કે આ સમાજમાં વિભાજન વધી રહ્યું છે?
એટલે થોડા વર્ષ પહેલા જ્યારે મારું કામ અને બધું ગ્લોબલ સિટીઝનશીપ ઉપર વધારે છે, અને થોડાક વર્ષો પહેલા હું એવું કહીશ કે આપણને એક આશા હતી કે આપણે વધારે ને વધારે ગ્લોબલ સિટીઝનશીપ તરફ જઈ રહ્યા છીએ, ઇન્ટરકલ્ચરલ સમજણ વધી રહી છે. પણ મને એવું લાગે છે કે એ જે ઊંચી આશા હતી ને એ પ્રમાણે ખરેખર થયું નથી. એટલે આ જો તો તમે દેશો વચ્ચે જે થઈ રહ્યું છે કે જે એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે જે થઈ રહ્યું છે, આપણે ભારતમાં જોઈએ તો હજી આપણે કાસ્ટ સિસ્ટમ એટલી બધી ડીપ રૂટેડ છે કે હજી આપણે સાંભળીએ છીએ કે આજે આ ગામમાં દલિત સ્ત્રી ઉપર અત્યાચાર થયો કે ક્યાંક બીજે થયું, એટલે એ જે આપણું આખું કાસ્ટની બધી જે હાયરાર્કીસ છે એમાં જે છે, જે ખરેખર ફેમિનિઝમ હતું અને આપણને એક આશા હતી કે ફેમિનિઝમ થી લોકો ખરેખર સ્ત્રીઓની સમાનતાને આવકારશે અને સમજશે, પણ એ પણ જેટલું ધારી એટલું નથી થયું. બરોબર, જેન્ડર વોર્સ પણ એટલી જ સ્ટ્રોંગ બની રહી છે, એટલે જેટલી સ્ત્રીઓ આગળ વધે છે એટલો જ બેકલેશ પાછો આવે છે. એટલે આમ તમે જુઓ ને તો જિંદગીના દરેક પાસામાં આપણે એ જ જોઈ રહ્યા છીએ કે આમાં પ્રોબ્લેમ ક્યાં છે, ભેગા થવાને બદલે આપણાથી જે કોઈ જુદા છે ને એમાં પ્રોબ્લેમ ક્યાં છે, એક જાતની એવી આપણને મેન્ટાલિટી દેખાય છે. અને જ્યારે ઇન્ટરનેટ આવ્યું ને ત્યારે આપણી આશા વધારે ઊંચી થઈ હતી કે ઇન્ટરનેટ તો એકદમ ડેમોક્રેટિક મીડિયમ છે ના, આનાથી તો બહુ જ ફરક પડશે આપણો, બીકોઝ વી કેન કનેક્ટ વિથ પીપલ યુ નો અક્રોસ નેશન્સ કલ્ચર્સ. પણ ઇન્ટરનેટ પર પણ તમે મોટાભાગના લોકોને જોશો ને તો ગેટેડ કમ્યુનિટીઝમાં જ રહે છે, લોકો સાથે નથી કનેક્શન કરી શકતા. એટલે જ અમે બુકમાં ઇકો ચેમ્બર્સ ઉપર બહુ જ ભાર મૂક્યો છે કે આપણે વધારે ને વધારે આપણી ઇકો ચેમ્બર્સમાં જ આમ કેદ થઈ ગયા હોઈએ ને એવું થઈ ગયું છે. આપણને જે ગમે આપણને રીઇન્ફોર્સ કરે એવું જ સાંભળવાનું, એવું જ વાંચવાનું, એવા જ લોકો આપણા ફ્રેન્ડ્સ નેટવર્કમાં હોય, થોડું જુદું વિચારતા હોય તો અનફ્રેન્ડ કરી દેવાના.
તો હવે આવી પરિસ્થિતિઓનો ઉપાય શું છે?
એટલે એક તો પહેલી વસ્તુ કે જે ક્રિટિકલ થિંકિંગની આપણે વાત કરીએ ને કે પહેલા તો પ્રશ્ન પૂછો. આપણું કલ્ચર હોય કે રિલિજન હોય કે કંઈ પણ હોય, પણ એક અને આ પ્રશ્ન ખાલી ટીકા કરવા માટે પૂછવાનો નથી, જેને આપણે કહીએ ને કે આસ્કિંગ ફ્રોમ અ પ્લેસ ઓફ લવ. આપણા દેશ પ્રત્યે આપણને પ્રેમ હોય, આપણા કલ્ચર આપણા ધર્મ પ્રત્યે સ્વાભાવિક છે કે આપણને પ્રેમ હોવાનો છે, પણ તેમ છતાં આપણને એમાં કંઈ ખોટું લાગતું હોય તો ખરેખર દરેક જણ, અને આ કોઈ એક ધર્મ કે એક દેશની વાત નથી, આ દરેક જણ જો કરે તો એમાં ઘણો ફરક પડે. અને હંમેશા કે આપણાથી કોઈ જરાક જુદું હોય તો એને શંકાથી જ જોવાનું. હું એવું નથી કહેતી કે સેફ્ટી અગત્યની નથી આ દુનિયામાં, એટલે દુનિયા કઈ એવી બ્લેક એન્ડ વ્હાઈટ નથી, એટલા બધા ગ્રે શેડ્સ હોય છે. અને એક માતા પિતા તરીકે દરેકને એ તો હોય જ કે મારું બાળક સૌથી પહેલા તો મારે એ જોવાનું કે સલામત હોવું જોઈએ, એને કોઈ નુકસાન ના થવું જોઈએ, ને એ આપણે સમજી શકીએ. પણ એના માટે થઈને આપણે એનું બધું જ એનું એક્સપ્લોરેશન, એના ઇન્ટરેક્શન્સ, યુ નો એની પોતાની સમજ, એ આપણને પ્રશ્ન પૂછી કે ચેલેન્જ કરે તો તરત આપણે એને એવી રીતના લઈ લઈએ કે આ રિબેલિયન કરી રહ્યું છે, એ એવું નથી. એટલે એ બદલવાની જરૂર છે, આખી પેરેન્ટિંગ સ્ટાઇલ આઈ થિંક આપણે બદલવી જ પડશે.
પહેલાના અને અત્યારના પેરેન્ટિંગમાં શું ફરક છે?
તમે જ્યારે મોટા થતા હતા અને એના પહેલા જ્યારે હું મોટી થતી હતી ને તો પેરેન્ટલ ઓથોરિટી વોઝ એવરીથિંગ. આપણને આપણી શરૂઆતની ઇન્ફોર્મેશન, વેલ્યુઝ, યુ નો વર્લ્ડ વ્યૂ, બધું આપણા પેરેન્ટ્સ અને ઇમિજિએટ ફેમિલી બહુ તો યુ નો આજુબાજુના થોડો લોકો પાસેથી મળતું હતું. પણ હવે તમે તમારા બાળકો જુઓ કે બીજા બાળકો જુઓ તો કેટલા બધા સોર્સિસ એમના ઇન્ફોર્મેશનના વધી ગયા, રાઈટ? એમના ઇન્ફ્લુઅન્સર્સ કેટલા બધા વધી ગયા. એમનું એક બાજુ એકદમ મલ્ટીકલ્ચરલ પ્યોર ગ્રુપ છે, એક બાજુ આટલા બધા ઇન્ટરનેટ બેઝ જાત જાતના ભાત ભાતના ઇન્ફ્લુઅન્સર્સ છે. હવે એની વચ્ચે તમારે એમને કન્વિન્સ કરવાના છે કે હું તને જે સમજાવું છું ને એ તારા માટે સારું છે, તો ઇટ્સ વેરી ચેલેન્જિંગ. એટલું સહેલું નથી. એટલે હવે જો કોઈ પેરેન્ટ એવું કે કોઈ પૂછે કે કેમ, અને તમે એવું કહો કે બીકોઝ આઈ એમ સેઈંગ સો, તો એ જવાબ તો હવે ચાલવાનો જ નથી.
બાળકોને શીખવાડતા પહેલા વાલીઓએ શું શીખવું કે અનલર્નિંગ કરવું પડશે?
જે કન્વેન્શનલ સ્ટીરિયોટાઈપ્સ છે ને, કાસ્ટ બેઝ, રિલિજન બેઝ, જેન્ડર બેઝડ, તો કહું છું જેન્ડર બેઝ સ્ટીરિયોટાઈપ્સ માંથી પણ હવે બહુ જ બહાર નીકળવાની જરૂર છે. તો એક તો એ અનલર્નિંગ, અને બીજું જે ધીસ કોન્સ્ટન્ટ ફિયર કે દુનિયામાં ઘણું બધું ખરાબ છે, બરોબર છે, પણ દુનિયામાં ઘણું બધું સારું પણ છે. તો એ ખરાબની બીકમાં તમે તમારા બાળકોને જો સારું એક્સપિરિયન્સ જ નહીં કરવા દો કે શોધવા નહીં દો, થોડી ભૂલો કરશે. આપણે એવું નથી કહેતા કે એવી ભયંકર ભૂલ કરવા દઈએ કે આખી જિંદગીનું નુકસાન થઈ જાય. નાની મોટી ભૂલો કરશે, જુદા જુદા એક્સપેરિમેન્ટ કરશે, પણ એ નહીં કરવા દઈએ ને તો ખરાબ રોકવામાં ઘણું બધું સારું પણ આપણે લોકોને નહીં આપીએ. એટલે જે કોન્સ્ટન્ટ જે અમુક પેરેન્ટ્સ ડરમાં જીવે છે ને કે આની સાથે વાત કરવા દઈશ તો આમ થશે, આ જોવા દો મને કે શું કરે છે ઇન્ટરનેટ પર, યુ નો દેટ કોન્સ્ટન્ટ ફિયર આઈ થિંક વી નીડ ટુ અનલર્ન. થોડો આપણા બાળકોમાં કોન્ફિડન્સ આપણે એમને એવા બનાવીએ કે આપણે એમના પર કોન્ફિડન્સ રાખી શકીએ.
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો જે એમના બાળકો માટે પણ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે આગ્રહ રાખતા હોય એવા વાલીઓ માટે શું સલાહ છે?
ઇન્ડિયન કલ્ચર, પણ ઇન્ડિયન કલ્ચર એટલે શું? એમાં પણ કેટલું બધું વેરિએશન્સ છે, રાઈટ? એટલે પહેલા તો એ જે આપણે એ છોડવું પડશે કે મેં જે એક્સપિરિયન્સ કર્યું તો હું જે માનું છું, જે રિચ્યુઅલ્સ પ્રેક્ટિસિસ છે, બસ એ જ ઇન્ડિયન કલ્ચર છે. આઈ થિંક એ તો પહેલા જ એ લોકોએ બદલાવવું પડે. અને બીજું એ લોકોએ એ પણ વિચાર કરવો પડે કે સી, તમારા બાળકો ઇન્ડિયન, તમે બીજા દેશમાં રહેવાનું પસંદ કર્યું છે ઓસ્ટ્રેલિયામાં, તો એ લોકો 100% ઇન્ડિયન નથી જ રહેવા. બહુ તો એ લોકો જે તમે ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન કે એમની હાઇફનેટેડ ના ગણો તો હાઇબ્રિડ, બ્લેન્ડેડ, થર્ડ કલ્ચર જે શબ્દ તમારે વાપરવું હોય, પણ એ તમે જો સર્વાંગ સંપૂર્ણ જો ભારતીય એમનામાં સંસ્કારની આશા રાખો, એ તો ભારતમાં પણ છોકરાઓમાં નથી, તો તમે કેવી રીતના રાખી શકો, રાઈટ? એટલે પહેલા તો અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ તો છોડવા પડે. અને બીજું કે લોકો એ વિચારવું જોઈએ કે આપણા ફેમિલીની કોર વેલ્યુઝ કઈ છે. અને જો તમે કોર વેલ્યુઝ તમારી સ્ટ્રોંગ હોય તો જ્યારે તમને છોકરાઓ પ્રશ્ન પૂછશે કે આમ કેમ, આ માન્યતા શેના માટે છે, આ રિચ્યુઅલ શેના માટે છે, તો તમારે સમજાવવું પડશે ને. તમે હવે એવું સમજાવ્યા વગર એવું કહો કે ના, આપણા ઘરમાં ચાલ્યું આવું છે એટલે આપણે તો કરવાનું જ છે, તો હવેની જનરેશન તો એ નહીં એક્સેપ્ટ કરે.
બીજા કયા વિકલ્પો છે આપની સંસ્કૃતિ કે પરિવાર સાથે બાળકોને જોડવા માટે?
તમે બીજા દેશમાં રહેવાનું પસંદ કર્યું છે તો તમે રિચ્યુઅલ્સ માંથી બહાર આવીને આઈ થિંક કે વેલ્યુઝ ઉપર જો વધારે ફોકસ કરો તો કદાચ છોકરાઓ એ સાંભળવા સમજવા માટે તૈયાર થાય. અને બીજું, હું તો એકચ્યુઅલી આપણી જે માયથોલોજીકલ રિલિજિયસ ટેક્સ્ટ છે, આઈ અગ્રી કે એમાં ઘણા સરસ સરસ લાઈફ લેસન્સ છે, પણ એ પણ આપણે ના ભૂલવું જોઈએ કે એ કોઈક બીજા સમય માટે લખાઈ હતી, બીજા સમયમાં લખાઈ હતી, રાઈટ? હવે સમય જુદો છે, તો એ પકડીને તો આપણે ચાલી નથી શકવાના. ખોટા પ્રવાહમાં ના ખેંચાઈ જાય આપણી કોર વેલ્યુઝ એ લોકો રાખે, તો આઈ થિંક એટલું થાય તો બીજા કલ્ચરમાં તો આઈ થિંક યુ શુડ બી હેપી.
શિક્ષણમાં થતા બદલાવોથી બાળક પર કેવી અસર પડે છે?
એક ઇમિગ્રન્ટ તરીકે સી, તમે એક કેપિટલિસ્ટ કોમ્પિટિટિવ ફિલોસોફીથી આવ્યા હો, એટલે તમારા માટે અગત્યનું છે કે એન્જિનિયર જ બનવાનું, આટલું જ કમાવાનું, આ જ લાઈન સારી. પણ હવેની જનરેશન માટે એ અગત્યનું નથી. એને એવું વધારે, હવેની જનરેશન વધારે સેલ્ફ ફુલફિલમેન્ટ, એક્ચ્યુલાઇઝેશન, ક્લાઇમેટ ઇશ્યુઝ, હવે એ લોકો આ બધું જુએ છે. ઇક્વાલિટી, સોશિયલ જસ્ટિસ, આખી જનરેશન બદલાઈ રહી છે. અને એ લોકો આખું આ જે કેપિટલિસ્ટ કોમ્પિટિટિવ જે આખું આઈડિયોલોજી છે ને, હવે એ લોકો એને ક્વેશ્ચન કરી રહ્યા છે. એટલે એ લોકો જો આપણે કહીએ કે તારે સીધી લાઈનમાં ડિગ્રી લઈ લેવાની, આટલું કમાતી જોબ કરવાની, તો એ લોકો કદાચ નહીં સ્વીકારે. કારણ કે એ લોકો એવું કહેશે કે હું આ ડિગ્રી લઉં પછી આઈ વોન્ટ ટુ ટેક અ યર ઓફ, આઈ વોન્ટ ટુ ટ્રાવેલ અરાઉન્ડ, ટ્રાવેલ ઇઝ ઓલ્સો લર્નિંગ, મે બી આઈ વોન્ટ ટુ વર્ક. હવેના છોકરાઓ કદાચ જિંદગીમાં 5 વાર કરિયર બદલશે.
તમારા પુસ્તકના એવા કયા મુખ્ય મુદ્દાઓ છે જે દરેક વાલીઓને લાગુ પડી શકે?
યસ, જજમેન્ટલ ના થાઓ કે એક પ્રશ્ન પૂછો એટલે આને મને ચેલેન્જ કર્યું, તમે ધારો છો એનાથી જુદું કર્યું એટલે આ હવે રિબેલિયસ થઈ ગયો છે, એવું જરૂરી નથી. પણ એક કોન્સ્ટન્ટ ડાયલોગની જરૂર છે. હમણાં હું એક સ્કોલર છે શેરી ટકલ, એમનું પુસ્તક વાંચતી હતી, રિક્લેમિંગ કન્વર્સેશન. એટલે આપણા જિંદગીમાંથી કન્વર્સેશન ધીમે ધીમે અદ્રશ્ય થવા માંડ્યા છે. એટલે એટલું દરેક પેરેન્ટ્સ જો કરે ને કે તમારા ઘરમાં ડાયલોગ અને કન્વર્સેશન ચાલુ રહેવા જોઈએ. ડિસિપ્લિનથી છોકરાઓ ચૂપ થઈને તમે કહો એવું ઉપર ઉપરથી કરે ને અંદરથી રિઝાઇન કરે, એના બદલે જો ઓપન ડાયલોગ જો રાખો ને તો બહુ જ સારું. એટલે પેરેન્ટિંગ સ્ટાઇલ બદલવાની તો જરૂર છે, એક વસ્તુ. બીજી કે લાઈક બ્રેક યોર ઇકો ચેમ્બર્સ, આઈ વુડ સે બહાર નીકળો એમાંથી. હું બિલકુલ એવું નથી કહેતી કે તમારી ને તમારા બાળકોની સેફ્ટી ન જુઓ, પણ બધું સરસ ઘણું બધું છે આજુબાજુ આપણા કલ્ચરમાં, બીજા કલ્ચરમાં, બીજા ગ્રુપ્સમાં, તો તમે પણ એને અનુભવ કરો અને તમારા બાળકોને આ બધી સરસ વસ્તુઓનો અનુભવ કરાવો. અને થર્ડ, હું બધાને કહું કે ક્રિટિકલ થિંકિંગ દરેકને માટે અગત્યનું છે. એટલે હું હંમેશા એવું કહું છું કે કોઈ પણ વસ્તુ તમને જો દેખાય ને તમને લાગે કે આ બરોબર નથી, તો તમે એક વાર વાય પ્રશ્નથી શરૂઆત કરો કે કેમ આવું જ કેમ હોવું જોઈએ, આ કેમ બદલી ના શકાય, બરોબર. અને કોઈ તમને સારી વસ્તુ જોવા મળે તો તમે એમ કહો કે હા આ કેમ ના સ્વીકારી શકાય, ભલે ગમે તે કલ્ચરનું હોય, ગમે તે દેશનું. તો એ વાય અને વાય નોટ ક્વેશ્ચન્સ તો આઈ થિંક મોટા નાના દરેક જણ જો પોતાની જિંદગીમાં રાખે તો આઈ થિંક વિલ હેવ અ બેટર વર્લ્ડ.
આ હતો વાર્તાલાપ ડોક્ટર મનીષા પાઠક શૈલજ સાથે. આનંદ બિરાઈ, SBS ગુજરાતી.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.